તારીખ 3/4/1994 શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 85.
શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક, 7મો અધિકાર. જૈના ભાષી મિથ્યા દ્રષ્ટિનું સ્વરૂપ છે. જૈના ભાષી એટલે નામથી અથવા કુળ ધર્મથી લોકો જેને જૈન તરીકે ઓળખે છે, પણ ખરેખર જેઓ જૈન નથી. બાહ્ય ક્રિયા જૈન સંપ્રદાય અનુસાર કરે છે, છતાં પણ ખરેખર વાસ્તવિકપણે તેઓ જૈન નથી. જૈનનો જેમાં આભાસ થાય છે, લોકો પણ જૈન તરીકે ઓળખે છે. એવા મિથ્યા દ્રષ્ટિ જીવો ધર્મના ક્ષેત્રમાં સાધનાના નામે જે કંઈ પ્રવૃત્તિ કરે છે એ કેવા કેવા પ્રકારે કરે છે, છતાં ધર્મને પામતા નથી, પરિભ્રમણ વૃદ્ધિ જ કરે છે, એ વિષયનો અહીંથી શરૂઆત છે. જે જીવો કુળ પ્રવૃત્તિ વડે અથવા દેખાદેખી લોભાદિકના અભિપ્રાયપૂર્વક ધર્મ સાધન કરે છે, તેમને તો ધર્મ દ્રષ્ટિ જ નથી. શું કહે છે? આપણે જૈન છીએ માટે દેરાસર જવું જોઈએ? આપણે ગુરુદેવના અનુયાયી છીએ માટે સ્વાધ્યાય કરવો જોઈએ? આપણામાં બધા આ પ્રકારે કરે છે માટે આપણે બધું એ પ્રકારે કરવું જોઈએ? આપણી જે પરંપરા ચાલી આવી છે એ પરંપરા આપણે જાળવવી જોઈએ, એ પરંપરા અનુસાર કરવું એ આપણું કર્તવ્ય છે. એમ કુળ પ્રવૃત્તિ, સંપ્રદાય પ્રવૃત્તિ, એની પરંપરા ચલાવવા માટે કોઈ ધર્મ સાધન કરે છે તેને ધર્મ દ્રષ્ટિ નથી. ધર્મ દ્રષ્ટિ નથી એટલે આત્મ કલ્યાણનો દ્રષ્ટિકોણ એની પાસે નથી, એની પાસે લોક દ્રષ્ટિકોણ છે કે આપણા સમાજમાં, આપણા સંપ્રદાયમાં, આપણા મંડળમાં આ પ્રકારે પ્રવૃત્તિ થાય છે માટે આપણે એ પ્રકારે જ કરવી જોઈએ. આપણે તો આ પુસ્તક જ વંચાય ને બીજું ન વંચાય, બધું એમ આવી જાય છે. શું લોક દ્રષ્ટિએ જે કરે છે આત્મકલ્યાણની દ્રષ્ટિનો એમાં અભાવ હોય છે, એટલે એને ધર્મ દ્રષ્ટિ નથી, ધર્મ પામવાની દ્રષ્ટિ નથી એને. શું ધર્મ દ્રષ્ટિ નથી એટલે ધર્મ પ્રાપ્ત કરવાની એને દ્રષ્ટિ નથી, આત્મકલ્યાણની દ્રષ્ટિ એની પાસે નથી, અથવા એ હેતુ નથી એનો. ધર્મની પ્રવૃત્તિ કરવા પાછળ આત્મકલ્યાણનો હેતુ નથી. દેખાદેખી બીજાઓ આમ કરે છે માટે આપણે એમ કરવું જોઈએ, ઘણા એમ કરે છે માટે એમ કરવું જોઈએ, બહુમતી અનુસાર બીજા બધા ઘણા આમ કરતા હોય તો આપણે એમ જ કરવું જોઈએ, આપણે જુદા ન પડવું જોઈએ. દેખાદેખી લોભાદિક આમ કરશું તો આમ મળશે, આમ કરશું તો આમ ફાયદો થશે, કાંઈ ને કાંઈ માન ધન પરિવાર કોઈ પણ પ્રકારના સંયોગો એની અપેક્ષા, અનુકૂળતા, સંયોગોની અનુકૂળતાની અપેક્ષા એને લોભ કહે છે, અપેક્ષાવૃત્તિને લોભ કહે છે. એવા અભિપ્રાયપૂર્વક જો અભિપ્રાય મુખ્ય કર્યો, વૃત્તિ ગમે તે છે, વૃત્તિમાં મંદ કસાય છે, અભિપ્રાયમાં તીવ્ર કસાય છે. શું એટલે કસાય મંદ હોય ને કસાય રસ તીવ્ર થાય, ત્યાં કસાય મંદ હોય ને કસાય રસ તીવ્ર થાય, કેમ કે અભિપ્રાય જૂઠો છે, ખોટો છે. શું ધર્મ સાધન કરે છે એટલે સ્વાધ્યાય, પૂજા, ભક્તિ, દયા, દાન, યાત્રા આદિ કરે છે, તેમને તો ધર્મ પામવાની દ્રષ્ટિ જ નથી, ધર્મ પામવાનું હેતુ જ નથી, ધર્મ પામવાનો એને આશય પણ નથી, ઈરાદો નથી. ધર્મ પામવાનો ને આત્મકલ્યાણ નો ને મોક્ષ નો ઈરાદો નથી, એટલે સંસાર નો ઈરાદો છે. એટલે એના ફળમાં એને સંસાર ફળે છે, મોક્ષ ફળ આવવાના બદલે સંસાર ફળે છે. કારણ કે તેઓ જો ભક્તિ કરે છે તો ચિત્ત તો ક્યાંય છે, દ્રષ્ટિ ફેર્યા કરે છે, તથા મુખેથી પાઠ આદિ અથવા નમસ્કાર આદિ કરે છે, પરંતુ તે ઠીક નથી. શું થાય છે એમની દશા? કે ભક્તિ કરે, પૂજા કરે, સ્વાધ્યાય કરે, શું ચિંતન મનન કરવા બેસે તો પણ ચિત્ત તો ક્યાંય છે, એનું ચિત્ત ક્યાંય ઠેકાણે રહે, દ્રષ્ટિ ફેર્યા કરે. ચંચળતા, ચિત્તની ચંચળતા, દ્રષ્ટિની ચંચળતા, તથા મુખેથી પાઠાદિક અથવા નમસ્કાર કરે છે, મુખપાઠ થઈ જાય. શું મોઢે થઈ ગયું? રોજ પૂજા બોલે તો મોઢે થઈ જાય, રોજ સ્તવન સ્તુતિ બોલે એટલે મોઢે થઈ જાય, બોલાઈ જાય, નમસ્કાર આદિ થઈ જાય, એનો ઉપયોગ ક્યાંય ફરતો હોય? શું? પરંતુ તે ઠીક નથી, એ બરાબર નથી. તેમને હું કોણ છું, કોની સ્તુતિ કરું છું, શું પ્રયોજન અર્થે સ્તુતિ કરું છું, તથા આ પાઠનો શો અર્થ છે, તે આદિનું કાંઈ ભાન નથી. આ તો કાંઈ વિચાર જ હોતો નથી એમ કહેવું છે. શું ખરેખર હું કોણ છું? હું એક આત્મા છું કે આ ફલાણો મનુષ્ય છું? જેની સ્તુતિ કરે છે એનું સ્વરૂપ કેવું છે? આ સ્તુતિ કરવા પાછળ મારું પ્રયોજન શું છે? એટલે કે મારું આત્મકલ્યાણ સદાય એવું છે કે એમને હું બોલે જ જાઉં છું, યંત્રવત મિકેનિકલ, અને જે કાંઈ બોલું છું એનો ભાવ અર્થ, એટલે એનો ભાવ કાંઈ ભાવ ભાવ અંદર ઊભો થાય છે, ભાવ ભાષણ થાય છે કે એમ જ બોલાય છે, એ વગેરે કાંઈ ભાન નથી એમને એમ ગડિયા બોલી જાય છે. એવા જીવો કદાચિત કુદેવાદિકની પણ સેવા કરવા લાગી જાય છે. જુઓ દિગંબરમાં ઘૂસી ગયું ને, તો પણ આ 200 વર્ષ પહેલા લખ્યું છે, અત્યારે તો ઘણું વધી ગયું છે, તેની શરૂઆત થઈ ગઈ હશે. શું વિષપંથીના મંદિરમાં જે ચાલુ થઈ ગયું છે, એવા જેવો કદાચિત કુદેવાદિકની પણ સેવા કરવા લાગી જાય છે. ત્યાં સુદેવ સુગુરુ સુશાસ્ત્રમાં અને કુદેવ કુગુરુ કુશાસ્ત્ર આદિમાં વિશેષતાની પીછાણ નથી, એને પછી ઓળખાણ નથી કે હું કુદેવને પૂજીશ તો ક્યાં જઈશ, કુદેવની મહિમા કરીશ તો શું મારી દશા થશે, એ એને કાંઈ ખબર નથી. જેવો કુદેવને માને છે, અનુમોદે છે, માને છે એટલું જ નહીં, અનુમોદે છે, કુગુરુને માને છે, અનુમોદે છે, કુશાસ્ત્રને માને છે, અનુમોદે છે, એ તિરંજ ગતિને પ્રાપ્ત થાય છે, આડા હાલે છે. સુદેવ વિતરાગ દેવ ગુરુ શાસ્ત્ર મળવા છતાં પણ એ આડા હાલે છે, આડા હાલે છે, આડા શરીર વાળા થાય છે, તિર્યંજ થાય છે. શું વક્ર પરિણામ હોવાને લીધે, પરિણામની વક્રતાને લીધે ભાવ વક્રતા થતાં દ્રવ્ય વક્ર પણ થઈ જાય છે. વળી તે દાન આપે છે. શું દાન આપે? તો પાત્ર અપાત્રના વિચાર રહિત જેમ પોતાની પ્રશંસા થાય તેમ આપે છે. આપણી પ્રશંસા કોણ કરે છે? આપણું માન ક્યાં મળે છે? આપણો ફોટો બોટો કઈ તકતી બકતી કઈ લાગે છે કે નહીં? એવી અપેક્ષાથી જે દાન આપે છે માન કીર્તિ આદિના કારણે, એ પાત્ર અપાત્રનો વિચાર કરી શકતો નથી. મને કોણ માન આપે છે, બસ મારે ત્યાં આપવું છે, એટલું જ એનું માનના હેતુથી આપે છે. એ કુપાત્ર દાન પણ અપાત્ર દાન પણ કરે છે અને એનું ફળ સારું નથી, દુર્ગતિ આવે છે એનું ફળ. તપ કરે છે તો ભૂખ્યા રહેવાથી જેમ પોતાનું મહંતપણું થાય તે કાર્ય કરે છે. તપ પણ કરે, ભૂખારીને બરાબર તપ કરે 5 દી 15 દી મહિના મહિનાનો, પણ એમાં પોતાની મહત્તા, તપસ્વી તરીકેની મહત્તા, સમાજમાં તપસ્વી તરીકેનું માન મળે છે એવા હેતુથી કરે છે. કે આત્મકલ્યાણનો હેતુ નથી તો માનાદિક થયા વિના રહેશે નહીં. જે કરશે એનું માન ચડશે. દાન આપશે તો દાનનું માન ચડશે, તપ કરશે તો તપનું માન ચડશે. એક તો પર્યાય દ્રષ્ટિ છે, વળી આત્મકલ્યાણનું લક્ષ્ય નથી એટલે બીજું દુર્ગુણ આવ્યા વગર રહે નહીં. અનિવાર્યપણે દુર્ગુણ આવશે. અને પરંપરા છે ને, પરંપરાથી કરે છે. આપણામાં આમ થાય, આપણે આપણા લોકો બધા આમ કરે છે, માટે એમ જ કરવું જોઈએ. એને આત્મકલ્યાણની દ્રષ્ટિ પણ પરિણામોની પીછાણ નથી. ભૂખ્યા રહેવાથી પરિણામ ક્યારે બગડે છે અને એ પરિણામમાં આકુળતા થાય ત્યારે પાપ બંધ થાય છે એની પણ એને ખબર નથી. અથવા એ આકુળતાના પરિણામ ન થાય ત્યારે મનોરંજનના સાધન તરફ એ વળી જાય છે એની પણ એને ખબર નથી. વ્રતાદિકને ધારે છે તો બાહ્ય ક્રિયા ઉપર જ દ્રષ્ટિ છે. વ્રત કરે, ઉપવાસ કરે, તપ કરે તો ક્રિયા બરાબર થઈ શકે નહીં એટલું જ જોવે. એક વખત ખાય તો એક વખત બેસીને પછી કેટલું ખાય એનો કાંઈ મેળ નહીં. એક વખતની ક્રિયા રહી કે નહીં, બે વખત તો નથી ખાધું ને ઠીક, પણ 3 વખત જેટલું ખાઈ લીધું એનું શું, અને એટલા પરિણામ થયા એનું શું, એનો કોઈ વિચાર કરતો નથી. વ્રતાદિક ધારે છે તો બાહ્ય ક્રિયા ઉપર જ દ્રષ્ટિ છે. તેમાં પણ કોઈ સાચી ક્રિયા કરે છે તો કોઈ જૂઠી કરે છે, એમાં પણ પછી ક્રિયાનું ઠેકાણું રહેતું નથી. પછી થોડીક અનુકૂળતા માટે થોડા થોડા ફેરફારે ગોતી કાઢે છે, છેવટે કાંઈ નહીં તો પાછળ પારણા કરે, એમાં કરી નાખે, આગળમાં કરી નાખે, કાંઈ ને કાંઈ ફેરફાર કરે છે. પણ અંતરંગ રાગાદિક ભાવ થાય છે તેનો વિચાર જ નથી. જેની દ્રષ્ટિ બહારમાં પુદગળની ક્રિયા ઉપર છે તેને આત્માની ક્રિયાનો વિચાર આવતો નથી. અથવા જે જળના પરિણામને મુખ્ય કરે છે તે ચૈતન્યના પરિણામને ગૌણ કરી નાખે છે. ક્રિયાના જળ ક્રિયાના પરિણામને મુખ્ય કરે એને પોતાના પરિણામ દેખાય નહીં. ક્રિયા બરાબર થઈ કે નહીં, ક્રિયા બરાબર થઈ કે નહીં, બસ એની મુખ્યતામાં પોતાના પરિણામમાં શું થાય છે, લાભ નુકસાન એની ખબર પડતી નથી. પરિણામ બગડી જાય તો દાન ન દેવું, એટલા માટે દાન નહીં દેવાના પરિણામ છે એ બગડેલા છે કે સુધરેલા છે, એ પરિણામ કઈ. દાન નહીં દેવાના પરિણામ છે એ પરિણામ બગડ્યા એનો શું ઈલાજ કર્યો. પરિણામ દેતા, દાન દેતા પરિણામ બગડે છે તો એ પરિણામ નહીં બગડવા માટે દાન નહીં દેવું. હવે દાન નહીં દેવાના પરિણામ બગડ્યા એના માટે શું કર્યું. પરિણામ તો 2 વખત બગડ્યા માટે એ છળ પકડે છે, નહીં દાન નહીં દેવાનો છળ પકડે છે. અથવા બાહ્ય સાધન પણ રાગાદિક પોષવા કરે છે. શું જે બાહ્ય સાધન કરે છે એ પ્રકારનો રાગનું પોષણ કરવા માટે કરે છે. અને જેને બાહ્ય દ્રષ્ટિ છે એને અંતર દ્રષ્ટિ નથી, અંતરદ્રષ્ટિ છે એને બાહ્ય દ્રષ્ટિ નથી. બાહ્ય સાધનો ને બાહ્ય ક્રિયા ઉપર જેની દ્રષ્ટિ છે, દ્રષ્ટિ છે એટલે એની મુખ્યતા હોય છે, એને અંતર વિચાર અને અંતર સાધન ઉપરનો દ્રષ્ટિકોણ એને સાધ્ય થતો નથી. માટે બાહ્ય ક્રિયા થાય તો પણ એના ઉપર મુખ્યતા ને લક્ષ ને વજન ન જાય એ ધ્યાનમાં લેવું જોઈએ. બાહ્ય સાધન પણ રાગાદિક પોષવા કરે છે, વળી પૂજા પ્રભાવના આદિ કાર્ય કરે છે, તો ત્યાં લોકમાં પોતાની જેમ મોટાઈ થાય ને શું પૂજા પ્રભાવના આદિ કાર્ય કરે તો પણ એ ગણતરી માટે કરે છે. જુઓ આજે અમારી પ્રભાવના છે, આજે અમારી પૂજા છે, અમારી પૂજા કેમ આજે બોર્ડ ઉપર લખાણી નથી, પૈસા તો અમે ભરેલા છે, ઠીક આ બધી ગડબડ થયા વગર પોતાની મોટાઈ થાય. અથવા વિષય કસાય પોષાય શું તેમ એ કાર્યો કરે છે, શું વિષય કસાયનું પોષણ થાય એ પ્રકારે પૂજા પ્રભાવના કાર્યો, એમાં પણ વિષય કસાયનું પોષણ કરે, કસાયનું પોષણ કરે છે, કસાય રસ તીવ્ર થાય છે અને કોઈને કોઈ પાંચ ઇન્દ્રિયમાંથી એક ઇન્દ્રિયના વિષયમાં, બે ઇન્દ્રિયના વિષયમાં પોષણ મળે એ પ્રકારનો અભિપ્રાય ને પરિણામ રહ્યા કરે છે. તથા ઘણા હિંસાદિક ઉપજાવે છે, શું મોટા આરંભ સમારંભ કરીને મોટાઈ માટે હિંસા પણ ઉપજાવે છે, પણ એ કાર્યો તો પોતાના અથવા અન્ય જીવોના પરિણામ સુધારવા માટે કયા છે. જે જે કાર્યો વ્યવહારની અંદર વ્યવહાર માર્ગના વર્ણનમાં આવે છે એમાં હેતુ તો પરિણામ સુધારવાનો છે, પરિણામ સુધરવા જોઈએ. પરિણામ ન સુધરે તો એ પ્રકારની ક્રિયાઓ વિપરીત થાય છે એવો ખ્યાલ રહેતો નથી. વળી ત્યાં કિંચિત હિંસા અધિક પણ થાય છે, પરંતુ ત્યાં થોડો અપરાધ થાય અને ઘણો ગુણ થાય તે કાર્ય કરવું કહ્યું છે. મંદિર અધિકમાં હિંસા અધિક થાય છે પણ ત્યાં દોષ થોડો થાય છે અને ગુણ ઘણો થાય છે તો એ કાર્ય તો કરવું કહ્યું છે. એ તો સીધી વાત છે, હિસાબ કિતાબની લાભ વધારે થાય નુકસાન ઓછું થાય તો એ કાર્ય તો કર્તવ્ય છે. હવે પરિણામોની તો ઓળખાણ નથી કે અહીં અપરાધ કેટલો થાય છે ને ગુણ કેટલો થાય છે, ઠીક પરિણામની ખબર નથી કે આમાં દોષ કેટલો ને ગુણ કેટલો. આ તો પરંપરા અનુસાર અથવા પોતાની કલ્પના અનુસાર વિધિ નિષેધ કરે છે જીવ. પરિણામોની તો ઓળખાણ નથી કે અહીં અપરાધ એટલે દોષ કેટલો થાય છે અને ગુણ એટલે લાભ કેટલો થાય છે. એ પ્રમાણે નફા તોટાનું કે વિધિ અવિધિનું જ્ઞાન નથી. વિધિ અવિધિનું જ્ઞાન હોય નહીં, વિધિ નિષેધનું જ્ઞાન હોય નહીં, પોતાની કલ્પના પ્રમાણે વિધિ નિષેધ કરે એ જીવો સ્વચ્છંદને પોષે છે. શું કરે છે? સ્વચ્છંદને પોષે છે. વળી શાસ્ત્ર અભ્યાસ કરે છે, ઠીક તો ત્યાં પદ્ધતિ રૂપ પ્રવર્તે છે. શાસ્ત્રનો અભ્યાસ કરે છે તો પદ્ધતિ પ્રમાણે, આપણે ત્યાં આવી પદ્ધતિ છે માટે એ પદ્ધતિ પ્રમાણે એ જ વાંચો. આપણે મુખ્યપણે ગુરુદેવે સમયસાર સંભળાવ્યું તો કે સમયસાર આપણે મુખ્ય વાંચવું જોઈએ. કેમ કરવું હવે? હે, વાંચ્યા છે પણ સમયસાર વધારે વાંચ્યું છે માટે આપણે પણ સમયસાર વાંચવું જોઈએ. આપણા કલ્યાણનું એમાં શું છે એ દ્રષ્ટિકોણ એમાં રહે છે કે કેમ? આમાં હું મારું કલ્યાણ કઈ ગાથામાંથી કેવી રીતે સાધું છું એવો બિલકુલ વિચાર ન હોય, અને સમયસાર કે એથી પણ ભલે ઉચ્ચ કોટીનું શાસ્ત્ર હોય તો પણ એ વાંચવાનો એનો અધિકાર કે એને એનું કઈ ફળ નથી, એ નિષ્ફળ વાંચે છે. ખાસ એ તો પદ્ધતિ ઉપર બહુ વજન આપે છે. પહેલા અધિકારમાં કહી દીધું, જે પદ્ધતિરૂપ થઈ પદ્ધતિ ચલાવવા માટે, પરંપરા ચલાવવા માટે શાસ્ત્ર સ્વાધ્યાય કે વક્તાપણું કરે છે, તે વક્તા વક્તાના ગુણ તરીકે લાયક નથી એમ લીધું છે. અથવા શ્રોતા એ એવા 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 વક્તાને સાંભળવા નહીં, વક્તા શ્રોતાના સ્વરૂપમાં એ વિષય પહેલા અધિકારમાં પણ લીધો છે. એમ શાસ્ત્ર અભ્યાસ કરે છે તો ત્યાં પદ્ધતિરૂપ પ્રવર્તે છે, નથી હોતું જ્યાં જે પુસ્તક વંચાતું એની જ પદ્ધતિ થઈ જાય. મોક્ષમાં પ્રકાશક વાંચતા હોય મોક્ષમાં પ્રકાશક જ વાંચે, સમયસાર વાંચતા હોય સમયસાર જ વાંચે, શ્રીમદ વાંચતા હોય શ્રીમદ જ વાંચે. હું બીજું અમને આ જ બરાબર લાગે, આ જ વધારે વાંચવું જોઈએ, આ જ કરવું જોઈએ, પોતાના ગુણદોષનો વિચાર કરતા નથી. જે પદ્ધતિ થઈ ગઈ એ પદ્ધતિને અનુસરવાનો અભિપ્રાય છે, ત્યાં ધર્મદ્રષ્ટિ ધર્મ પ્રાપ્તિનો અભિપ્રાય જ નથી. એને ધર્મદ્રષ્ટિ જ નથી એમ લઈ લીધું, જવાબ આપ્યો છે. એને તો ધર્મદ્રષ્ટિ જ નથી, ધર્મદ્રષ્ટિ નથી તો અધર્મની દ્રષ્ટિ છે એને. શાસ્ત્રાભ્યાસ કરે છે તો ત્યાં પદ્ધતિરૂપ પ્રવર્તે છે, જો વાંચે છે તો બીજાઓને સંભળાવી દે છે, પોતાના ઉપર લેતો નથી બીજાના ઉપર લઈ જાય છે, બીજાના લક્ષ્ય વાંચે છે સંભળાવે છે, ભણે છે તો પોતે ભણી જાય છે અને બોલી જાય તો એમને જ બોલી જાય, ઘડિયા બોલી જાય. ભાઈ આપણે વિવેચન કરવું નહીં, આપણે વાંચી જાઓ પાઠ બોલી જાવ એનો. તથા સાંભળે છે તો કહે છે કે તે સાંભળી લે છે, શું એ પછી કઈ વિચાર કરતો નથી સાંભળવા ઉપર કે મને શું લાગવું પડ્યું, મને લાભનું કારણ શું છે, મને નુકસાનનું કારણ શું છે. આપણે સાંભળી લીધું ને એક કલાક સાંભળ્યું ને બસ, એ બાહ્ય ક્રિયા. એક કલાક સ્વાધ્યાય તો કર્યો ને, પણ સ્વાધ્યાયમાં કર્યું શું, પોતાના આત્મકલ્યાણ માટે શું કર્યું એનો કઈ વિચાર નથી હોતો. પણ શાસ્ત્ર અભ્યાસનું જે પ્રયોજન છે તેને પોતે અંતરંગમાં ઉધારતો નથી. શાસ્ત્ર અભ્યાસનું પ્રયોજન તો આત્માને બોધ ગ્રહણ કરવાનું છે, એવો કઈ બોધ તો ગ્રહણ કરતો નથી. ઇત્યાદિ ધર્મ કાર્યોના મર્મને પિછાણતો નથી, ધર્મ કાર્યને જાણે છે. કાર્ય પાછળ આત્માને ગુણદોષ શું છે એનો મર્મ એ છે એને ઓળખતો નથી, એટલે એને ખબર નથી કે આ બધું કરીએ છીએ પણ આમાં લાભ કેટલો થાય છે, નુકસાન કેટલું થાય છે. કરે રાખે છે એમ ને એમ, શું એ ધર્મના મર્મને પિછાણતો નથી. કેટલાક તો કુળમાં જેમ વડીલો પ્રવર્તે છે તેમ અમારે પણ પ્રવર્તવું, ભાઈ અત્યારથી અમારા બાપ દાદા આ બધું આમ જ કરતા આવ્યા છે, શું માટે અમે તો એમ જ કરીએ, અમે કાંઈ એમાં ફેરફાર કરીએ નહીં. એમાં વિકૃતિ આવી હોય ને ખબર ન પડે પાછી કે આ કરતા હતા એમાં આપણે વિકૃતિ શું આવી ગઈ છે, તેમ અમારે પણ કરવું. અથવા બીજાઓ કરે છે તેમ અમારે કરવું, જો આખો સમાજ એમ જ કરે છે માટે આપણે પણ એમ જ કરવું જોઈએ. એ દેખાદેખીથી સમાજની લોકદ્રષ્ટિથી કરે છે. અથવા આ પ્રમાણે કરવાથી અમારા લોભાદિકની સિદ્ધિ થશે, અથવા આમ કરવાથી આમ ફળ મળશે ને આમ કરવાથી આમ લાભ મળશે, કાંઈ ને કાંઈ એના ફળની અપેક્ષા રાખે છે, એ લોભ છે. ઇત્યાદિ વિચારપૂર્વક અભૂતાર્થ ધર્મને સાધે છે. કેવો ધર્મ કીધો એને? અભૂતાર્થ ધર્મને, એટલે જેમાં કાંઈ સાર નથી નિષ્ફળ છે એવી સાધના કરે છે. એ સાધના નથી પણ વિરાધના છે, સાધના તો નથી પણ વિરાધના છે, નુકસાન છે. ઇત્યાદિ વિચારપૂર્વક એમ, એ પ્રકારના વિચારપૂર્વક એમ, જે ઉપર વર્ણન કર્યું ને એ પ્રકારે એવા વિચારે એવા વિચાર, એટલે લોક દ્રષ્ટિએ, દેખાદેખીની દ્રષ્ટિએ, લોક સંજ્ઞાએ, લોભના અપેક્ષાથી, એવા બધા વિચારો છે. અભૂતાર્થ ધર્મને સાધે છે, એટલે ધર્મ નથી એ, અધર્મને સાધે છે, એવી કડક ભાષા ન લીધી. સુમાળી ભાષા શબ્દ વાપર્યો, અભૂતાર્થ ધર્મને સાધે છે. ભૂતાર્થ ધર્મ એટલે સત્યાર્થ ધર્મ, અને અભૂતાર્થ ધર્મ એટલે અસત્યાર્થ ધર્મ. અસત્યાર્થ ધર્મ એટલે જૂઠો ધર્મ, જૂઠો ધર્મ એટલે અધર્મ. ઠીક, નામ આપ્યું અભૂતાર્થ ધર્મનું. હે, શાસ્ત્રીય ભાષા, પંડિતજી છે ને, શાસ્ત્રીય ભાષા વાપરે છે. અભૂતાર્થ ધર્મને સાધે છે, જૂઠા ધર્મને સાધે છે. એમ ચોખ્ખું છે, ભૂલ કરે તો તરત પકડાઈ જાય એવું છે. એટલે તો આપણે આપણો દાખલો લઈએ છીએ કે આપણે શું વાંચવું, ફલાણું જ વાંચવું, આ જ વાંચવું, એવો કઈ આગ્રહ રહે છે અંદરમાં કે મારું કલ્યાણ શેમાંથી થાય એ વાંચવું, એવો કઈ આગ્રહ રહે છે. પ્રકાર પોતાના પરિણામ તપાસે તો ક્યાં ભૂલ ખાય છે તરત ખબર પડે. વળી કેટલાક જીવો એવા હોય છે કે જેમને કાંઈક તો કુળાદીરૂપ બુદ્ધિ છે તો કાંઈક તો ધર્મ બુદ્ધિ પણ છે, તેથી તેઓ કાંઈક પૂર્વ પ્રકારે પણ ધર્મનું સાધન કરે છે, તથા કાંઈક આગમમાં કહ્યું તે પ્રમાણે પણ પોતાના પરિણામોને સુધારે છે. એ પ્રમાણે તેમનામાં મિશ્રપણું હોય છે. હવે એ તો ખાવ ઓલા જે લીધા એ તો તદ્દન ઠેકાણા વગેરેના છે બધા. ઉપરની જે વાત કરી એનું તો કોઈ ઠેકાણું નથી, પણ એમાં કોઈક જરાક સારો વર્ગ હોય છે, એક બીજા ક્લાસની વાત કરે છે કે કેટલાક જીવો એવા હોય છે કે કેટલું કુળ બુદ્ધિને લોક સંજ્ઞા એ કરે, લોક બુદ્ધિ એ કરે, ને કેટલું કાંઈક આત્મકલ્યાણનો વિચાર રાખીને આગમને અનુસરવાનો પણ પ્રવૃત્તિ કરે, તો એ પ્રકારે જે ધર્મ સાધન કરે છે અને પોતાના પરિણામને થોડા ઘણા સુધારે છે, તો એને મિશ્રપણું છે. થોડા પરિણામ સુધરે, થોડા ન સુધરે, એવા થોડાક કંઈક ઠીક પ્રકારના પણ જીવો હોય છે. એકાંતે ધર્મ લોકસંજ્ઞાએ ન જતા હોય, ધર્મ બુદ્ધિથી, એટલે કંઈક ધર્મ પ્રાપ્ત કરવાની ભાવના પણ એને ઓછા વધતા પ્રમાણમાં હોય છે, તો એવા જીવો વળી થોડાક પરિણામને સુધારે છે. ઓલાના તો પરિણામને ઠેકાણા જ હોતા નથી, એ તો બધા જડ બુદ્ધિ જેવા જ હોય છે, પરિણામ બગડે એની એને ખબર હોતી નથી. આવા જીવો કંઈક થોડા ઘણા પરિણામને સુધારે છે, એ બીજો વર્ગ લીધો. વળી કેટલાક એમ, વળી કેટલાક, વળી કેટલાક એમ કરીને જુદા જુદા પ્રકારની વાત કરે છે. વળી કેટલાક ધર્મ બુદ્ધિથી ધર્મ સાધે છે, પરંતુ નિશ્ચય ધર્મને જાણતા નથી. એનો અભિપ્રાય ધર્મ પ્રાપ્ત કરવાનો હોય છે, લોકોની સામે જોતો નથી, લોભનો કંઈ અપેક્ષા રાખતો નથી, આમ કરવાથી આ મળશે, આમ કરવાથી આમ, એવું પણ નહીં. પણ ધર્મ બુદ્ધિથી ધર્મ, એવા ભોળા જીવો પણ નહીં. આપણે કંઈક આત્મકલ્યાણ કરવું છે માટે કરી છૂટવું, આપણે કંઈક કરી છૂટવું, શું થાય એટલા વ્રતાદિ તપ વ્રત કરવા, થાય એટલી પૂજા ભક્તિ કરવી, થાય એટલા દયાદાન કરવા, જેટલું થાય એટલું શાસ્ત્ર સ્વાધ્યાયદિ કરવું, આપણે એમ કરતાં કરતાં કંઈક ધર્મને પામીએ એટલા માટે આપણે કરવું જોઈએ. એમ ધર્મ પામવાના અભિપ્રાયથી ધર્મ બુદ્ધિનો અર્થ એ થાય છે, ધર્મ પામવાના અભિપ્રાયથી ધર્મ સાધે છે, એટલે ધર્મ પ્રવૃત્તિ કરે છે, પરંતુ નિશ્ચય ધર્મને જાણતા નથી. આમ કરવાથી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કેવી રીતે પ્રગટે એની કાંઈ એને ખબર નથી, કરે જાય છે. ધર્મ તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે, તો એ નિશ્ચય ધર્મ છે. નિશ્ચય ધર્મ એટલે આત્માના શુદ્ધ પરિણામ, શુદ્ધ શ્રદ્ધાન, શુદ્ધ જ્ઞાન, શુદ્ધ આચરણ, એવા નિશ્ચય ધર્મની ખબર નથી. બાહ્ય પ્રવૃત્તિ ધર્મ બુદ્ધિથી કરે છે, બીજી એને હેતુ નથી એમ કહેવો છે. શું છે હેતુ એનો? ધર્મ પામવાનો. છતાં પણ નિશ્ચય ધર્મને જાણતા નથી, તેથી તેઓ પણ અભૂતાર્થ ધર્મને સાધે છે, એ પણ જૂઠા ધર્મને સાધે છે. એનું પણ કદી કલ્યાણ થાય
નહીં.
અર્થાત માત્ર વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ને મોક્ષ માર્ગ જાણીને તેનું શ્રદ્ધાન કરે છે. શું નવતત્વ નું શ્રદ્ધાન, શાસ્ત્ર નું જ્ઞાન અને બહારમાં શ્રાવકાદીના આચરણ પ્રમાણે આચરણ, બસ આ મોક્ષ માર્ગ થઈ ગયો. ને અત્યારે આ દિગંબર સંપ્રદાયમાં કેટલાક પંડિતોની આ માન્યતા છે. નવતત્વવાદીનું શ્રદ્ધાન હોય, છદ્રવનું શ્રદ્ધાન હોય, સાચા દેવગુરુનું શ્રદ્ધાન હોય, એ શ્રદ્ધાન તો અમારું બરાબર છે. શાસ્ત્રો પણ અમે ગુમટસાર આદિ બધા વાંચ્યા છે, આચરણ પણ અમે અમારા શ્રાવક પ્રમાણે ઘરમાં અને બહાર બધું રાત્રિ ભોજન કરતા નથી, અળગણ પાણી પીતા નથી, શું આઠમ ચૌદશમાં લીલોતરી વાપરતા નથી, શું એ બધું આચરણ પણ બરાબર કરીએ છીએ. એ મોક્ષ માર્ગ ને જાણીને, એને જ મોક્ષ માર્ગ જાણ્યો છે. એ શાસ્ત્ર જ્ઞાન, એ શ્રદ્ધા, એ આચરણ, બસ આ મોક્ષ નો માર્ગ છે. આથી વળી આ સંપ્રદાયમાં ચાલે છે. એને મોક્ષ માર્ગ જાણીને તેનું સાધન કરે છે. શાસ્ત્રમાં દેવ ગુરુ ધર્મની પ્રતીતિ કરવાથી સમ્યક તો હોય એવું કયું છે? અમે તીર્થંકર દેવને માનીએ છીએ, ગણધર આદિ નગ્ન દિગંબર ગુરુઓને માનીએ છીએ, શું અને એમણે કહેલા ધર્મને પણ અમે આચરણ, પૂજા દાન આદિ કરીએ છીએ. અને શાસ્ત્રમાં પણ કહ્યું છે કે સમકીતિ હોય, શું એ દેવગુરુ ધર્મની પ્રતીતિ કરે. અમને પણ દેવગુરુ ધર્મની પ્રતીતિ છે, અમે કઈ બીજાને માનતા નથી, માટે અમને સમકીત તો છે. સમ્યક્ત્વ જે કહ્યું છે અમને છે, એટલે સમ્યક્ત્વની બાબતમાં વિચાર કરવાનું જ માંડી વાળે. એ તો શાસ્ત્રમાં કહ્યું છે દેવગુરુ ધર્મ, એ પ્રમાણે જ અમારું દેવગુરુ ધર્મ છે, એટલે અમારો અમને સમકીતનો તો કાંઈ વિચાર કરવાનો જ પ્રશ્ન રહેતો નથી. હવે જ્યારે અમારા ભાવ જાગે ત્યારે ચારિત્રમાં વિશેષ મુનિપણું આદિ દીક્ષા અંગીકાર કરી અને ધર્મ સાધન વિશેષ પ્રમાણમાં કરશું. મોક્ષ તો અત્યારે અહીંથી છે નહીં, શું એમ નેમ ગાડું ચલા હા કહે છે એ મળ્યા હતા એક વિદ્વાન કટારિયા, રૂપચંદજી કટારિયા છે ને, વિતરાગ ભાવ શું જ ખબર નથી. બાહ્ય ક્રિયાના પરિણામ કરે એ ચારિત્ર, શાસ્ત્રાદિ ગુમટ સારાદિ વાંચે, ધવળાદિ વાંચે, સમય સારાદિ વાંચે એ શાસ્ત્ર ગણાય. પણ એ દેવગુરુ શાસ્ત્ર નવતત્વાદિની શ્રદ્ધા છે, સમકિતનો તો વિચાર કરવાનો પ્રશ્ન જ રહેતો નથી. વિતરાગ ભાવ તો કઈ તો અત્યારે હોય નહીં, શુદ્ધોપયોગ તો અત્યારે થાય નહીં, અથવા સાત્મગુણસ્થાને થાય, એટલે અત્યારે અમારે કાંઈ ગ્રસ્તને વિચાર કરવાનો રહેતો નથી. અમે આ બધું કર્યા કરીએ, ઠીક આટલું બધું અંધારું પાછા માને અમે વિદ્વાન બધું જાણીએ છીએ, સમજીએ છીએ. ચાલી હતી સોનાગીરમાં આ વાત ચર્ચા ચાલી હતી કે ચોથા ગુણસ્થાને શુદ્ધ ઉપયોગ થાય નહીં, બતાવો શાસ્ત્રમાં ક્યાંય લીખો હોય તો. ઠીક 144 ગાથા તો કે ના ના, એ તો 13મા ગુણસ્થાનની વાત છે કે નવરી શબ્દ પીડ્યો છે, કેવળ શબ્દ પીડ્યો છે નવરી, એને એકને જ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન કહ્યું છે. તો સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન 13મા ગુણસ્થાને થાય કે કેવળ જ્ઞાન થાય? સમ્યક દર્શન, સમ્યક દર્શન 13મા ગુણસ્થાને થાય, સમ્યક જ્ઞાન 13મા ગુણસ્થાને થાય. તો એ શબ્દ મૂકી દીધો, નવરી શબ્દ પકડ્યો માગધીમાં છે ને. હું તો માગધી જ વાંચું છું કે હું સંસ્કૃત વાંચતો નથી, ગુજરાતી હિન્દીની તો વાત મૂકી દો કે વિદ્વાન હોય તો શું થાય, સંસ્કૃત વાંચે ને, માગધી વાંચે. સંસ્કૃત ટીકા તો અમૃતચંદ્રાચાર્યની છે, એ કાંઈ ઊંચાઈ નહીં, મૂળ ગાથા જ વાંચવાની હોય, બીજું ઊંચાઈ જ નહીં કાંઈ. ઠીક, માગધી ગાથા સિવાય બીજું કાંઈ નહીં વાંચવાનું, જો ઠીક ને એમાં આવું વાંચે. પછી ત્યાં સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એને કહેવાય છે, સંજ્ઞા નામ પામે છે, એ વાત લેતા નથી. એટલે કેવળ, કેવળ એટલે કેવળ 13મું ગુણસ્થાન, આ સુદુપયોગ 13મા ગુણસ્થાનનું છે, તમે લોકો સમજ્યા નથી. ઠીક, ટીકામાં આમ લીખ્યું છે, પક્ષાંતિ ગ્રંથની વાત લીધી છે, આગલી ગાથામાં તો કંઈ કાંઈ નથી. કલ્પના પ્રમાણે શાસ્ત્ર વાંચે છે, પોતાની કલ્પના પ્રમાણે શાસ્ત્ર વાંચે, તેને શાસ્ત્રનો મર્મ કદી સમજાય નહીં. શાસ્ત્રમાં દેવગુરુ ધર્મની પ્રતીતિ કરવાથી સમ્યત્વ હોવું કહ્યું છે. પછી એમાં શું આપણે વિવાદ કરવો, તેરમાં ન થાય એમ કેવું આપણે? એમ કેમ, એમાં શું આધાર માગવાનું? એ તો ખુલ્લી વાત છે, પ્રત્યક્ષ વાત છે કે કેવળને ક્યાં વિકલ્પ હોય છે. એમ છદ્મસ્થને તો વિકલ્પ હોય છે, મુનિ તો વાતચીત કરે છે, સમ્યક દ્રષ્ટિ વાતચીત કરે છે, એનો તો સદુપયોગ અમને દેખાતો નથી. કેવળ જ્ઞાની તો મૌન છે, એ તો ધ્યાનમાં ધ્યાન અવસ્થા છોડતા નથી, માટે એમનો સદુપયોગ હોવા યોગ્ય છે. આ બધા કેકડીના પંડિતો, ઠીક, આવું બધા ઠેકાણા નથી કોઈને. એ અમૃતચંદ્રાચાર્ય કાષ્ટા સંઘના છે, એટલે એની ટીકા નથી વાંચતા. અમૃતચંદ્રાચાર્ય નો સંઘ છે એ કાષ્ટા સંઘ ગણાય છે. કાષ્ટા સંઘ વાળા મુનિઓ ને માનતા નથી, પછી અત્યારના મુનિ ની દોડે પાછા. હે, માનતા છે, આપણને પણ વ્યક્તિગત તો કોઈ ની ખબર નથી, સંપ્રદાયમાં તો. હે, બરાબર. એવી આજ્ઞામાંની અરહંતદેવ નિર્ગ્રંથ ગુરુ તથા જૈન શાસ્ત્ર વિના બીજાઓને નમસ્કાર આદિ કરવાનો ત્યાગ પણ કર્યો છે. બીજાને નથી માનતા, પરંતુ તેના ગુણ અવગુણની પરીક્ષા કરતા નથી, એનું સ્વરૂપની ખબર નથી, અથવા પરીક્ષા પણ જો કરે છે તો તત્વજ્ઞાન પૂર્વક સાચી પરીક્ષા કરતા નથી. પરીક્ષા કરે છે તો પણ એને તત્વની સમજ નથી. ધર્મ તત્વ શું છે, વિતરાગતા તત્વ શું છે, સંવર નિદ્રા મોક્ષમાં તત્વ શું છે, જીવમાં જીવ તત્વ શું છે, બંધ મોક્ષ આશ્રવ બંધ આશ્રવ કોઈ પાપમાં તત્વ શું છે, એ ઉપાદેયનું તત્વ એ વિચારતા નથી. સાચી પરીક્ષા કરતા નથી એટલે ભાવને ઓળખતા નથી. સાચી પરીક્ષામાં શું થાય, પોતાના પરિણામમાં તત્વ કયું છે, એ તત્વનું ભાવભાષણ પોતાના પરિણામથી પકડે, એને તત્વજ્ઞાનનો અભ્યાસ કહેવામાં આવે છે. ગોખી નાખે સિદ્ધાંત પ્રવેશિકા એમ નહીં, વ્યાખ્યા આવડે એમ નહીં, શું પરીક્ષા કરતા નથી, અથવા પરીક્ષા પણ જો કરે છે તો તત્વજ્ઞાન પૂર્વક સાચી પરીક્ષા કરતા નથી, શું માત્ર બાહ્ય લક્ષણો વડે જ પરીક્ષા કરે છે. બહારના લક્ષણ જોવે, અંતરંગ ન જોવે, એનો એ ભૂલ ખાઈ જાય, શું. અને એવી પ્રતીતિ વડે તેઓ સુદેવ ગુરુ શાસ્ત્રની ભક્તિમાં પ્રવર્તે છે. બાહ્ય લક્ષણ જોવે, જો વિતરાગ દેવ આવા જ હોય, ગુરુ તો આવા જ હોય, એને લગ્ન જ હોય ગુરુ, શું પછી કઈ અંતરંગ લક્ષણ પીછાણે નહીં, તો જે લગ્ન ગુરુ થાય એને માની લઈએ સંપ્રદાય બુદ્ધિએ. એ તો દિગંબરોની જ વાત લીધી, શું સ્વતંબરની તો વાત જ નથી આ અધિકારમાં, એ તો અધિકાર આગળ બી ગયો. હે, એ તો અન્ય મતમાં આગળ લઈ લીધી વાત, આ તો દિગંબરમાં ગડબડ છે એની વાત કરે છે. એટલે બાહ્ય લક્ષણ વડે પ્રતીતિ કરે છે તેઓ સુદેવ ગુરુ શાસ્ત્રની ભક્તિમાં પ્રવર્તે છે તે અહીં કહીએ છીએ. હવે એને દેવગુરુ શાસ્ત્રની પ્રવૃત્તિ કેવી રીતે હોય છે, બાહ્ય લક્ષણથી ભૂલથી જે સાચા દેવગુરુ શાસ્ત્રની પ્રવૃત્તિ કરે છે છતાં ધર્મ પામતા નથી, એવાની પ્રવૃત્તિમાં શું ખામી રહે છે, શું દોષ રહે છે, એનો વિસ્તાર અહીંયા કરવો છે. હેજી, બાહ્ય સાધન પકડ્યું, એમાં ગુણદોષ શું થાય છે ન પકડ્યું. બરાબર, હવે બે વાત સામે આવી. પુષ્પ ચડાવવાનું કયું છે? કામ માનવી વિધ્વંસ ના અમે પુષ્પ સ્વાહ કરીએ છીએ. શું એક સચેત પણ છે ને એક અચેત પણ છે? બરાબર છે, પણ પછી ગુણ અવગુણ નો વિચાર કરવાનો કે નહીં કરવાનો? આમ કરવાને બદલે આમ કરો તો ગુણ થાય કે અવગુણ થાય? આમ કરવાને બદલે આમ કરો થાય તો ગુણ થાય કે અવગુણ થાય? વિચાર કરવાનો કે નહીં કરવાનો? કે શબ્દને પકડી રાખવાનો? શબ્દ પકડે તો શબ્દ મળે જ છે. શબ્દ પકડે શબ્દ મળે જ છે. એ તો ગુણદોષનો વિચાર કરે અને દોષ છોડવાના અભિપ્રાય વાળો હોય દોષ તરત છોડી જ દે. બરાબર છે, જો આમ થતો હોય તો આપણે શા માટે દોષ કરવો જોઈએ? પરિણામ સુધારવા માટે છે કે પરિણામ બગાડવા માટે છે? દોષ છોડાવવા માટે છે કે દોષ વધારવા માટે છે? જે પણ તમારે પરિણામ સુધારવા છે કે બગાડવા છે પેલા એ તો કયો? તમારે શું કરવું છે? દોષ વધારવો છે કે દોષ ઘટાડવા માટે છે? તમે ચડાવો ગમે એ નહીં, મારે વાંધો નથી. પેલા અભિપ્રાયને તો નક્કી કરી દો. હવે કેમ કરવાથી દોષ વધે ને કેમ કરવાથી ગુણ? શું દરેક એમ કહેશે કે તમારે આમ કરવું છે માટે તમે આમ કહો છો? અમારે એમ કરવું નથી, અમારે દોષ ઘટાડવા છે, એમ વાત છે. શું હિંસા થાય તો ન કરવી જોઈએ. સાફ વાત તો છે, હિંસા તો ન તેરાપંથી માં અભિષેક નો નિષેધ છે. કેમ કે ભગવાન ને સ્નાન જેવો દેખાવ થાય છે. શું? તો મુનિએ સ્નાન કરે નહી? જો મુનિ સ્નાન ન કરે તો મુનિન્દ્ર હોય સ્નાન કેવી રીતે કરે? એટલે એને ખાલી અંગ લૂછણાથી ભીના કપડાથી જે ઋતુ છે એ તો પ્રતિમા ઉપર બાહ્ય અશુદ્ધિ ન થાય. માખી મચ્છર ગંદકી લાવીને બેસી ગયા હોય, બીજી પણ હવામાં જે ચિકાશ હોય એને લઈને રજકણો ચોંટી ગયા હોય, પ્રતિમા મલિન થતી હોય, તો એને સાફસૂફ રાખવા માટે લૂછી નાખે તો પણ ચાલે. પછી તો પાણીનો કઈ હિસાબ રહેશે? એક કળશ ના બદલે એક ડોલ, એક ડોલ ના બદલે પાંચ ડોલ, પાંચ ડોલ ના બદલે 25 ડોલ. હા, 1008 કળશ કરો. ઠીક છે, વિચાર માંગે એવો વિષય છે. ઉત્તમચંદજી શિવની વાળા આવ્યા હતા ને, પણ મુંબઈમાં મળી ગયા હતા. મને કે ભાઈ તમે આ તેરાપંથી માં તેરા શું કરવા છે ખબર છે? મને ખબર નથી ભાઈ, હું તો એવી વાતમાં પડ્યો નથી કોઈ દિવસ. તો પછી એને આરતી ને અભિષેક ને એવા કંઈક 13 વાત હતી, પુષ્પ અને ચંદન ને પછી આ પંચામૃત ને જે 20 પંથીઓ કરે છે ને એમાં અભિષેકની પણ વાત હતી. અભિષેકની વાત આવી એટલે મેં પૂછ્યું, ભાઈ અભિષેક તો આપણા લોકો કરે છે, આપણા મંદિરોમાં થાય છે. તેરમાં કયા તેર છે એ મોટા ભાગના ખબર નથી કે શુદ્ધ તેરાપંથી આમના એમ આપણે કહીએ છીએ ને, તો એમાં 13 વાત શું છે એ મોટા ભાગના ખબર નથી. મને ખબર નથી તો મનમાં જોગ છે, ઘણાને ખબર નહીં હોય કે એમાં અભિષેકનો નિષેધ છે. કે જે અભિષેક છે ને એ સ્નાનનો દેખાવ થાય છે ભગવાન ઉપર જે ધાર કરે છે. તો આપણે જેમ ટમલરથી નાહીએ છીએ તો ધાર કરીએ છીએ ને, તો મુનિને સ્નાન હોય નહીં, અસ્નાનતા મૂળ ગુણમાં છે. કે નગ્ન ભાવ મુંડ ભાવ સહ અસ્નાનતા અદંત ધોવન આદિ પરમ પ્રસિદ્ધ જો અસ્નાનતા છે. શું એક વાર વાત થઈ હતી આપણે? સ્નાનતા છે એ વાત તો સાચી છે. સ્નાન મુનિ ન કરે, વાત તો ન્યાયસરની છે. ન્યાયની ન્યાયની વાત હોય તો સ્વીકારવી જ જોઈએ, એમાં તો કાંઈ સવાલ નથી. વાત કરું કે આપણે અભિષેક ન થતો હોય તો ન કરવો જોઈએ. શું આપણે આગ્રહ શું કરવા રાખવો? પહેલા બધા આમ કરતા હતા, માટે આપણે બધાએ આમ કરવું? અથવા બધા મંદિરમાં આમ થાય છે, આપણા માટે આ બધા આમ કરવું, એવું ક્યાં છે? આપણે ક્યાં ઉછાળે બોલીએ? ઘીના દીવા બંધ કરી નાખ્યા આપણે. પછી એવી જ રીતે કોઈ પણ પ્રકારે આપણા ઉછામણી આપણા મંદિરમાં ક્યાં થાય છે? બધા ઉછાણી કરે છે ને, બધે સોનગઢથી માંડીને આપણે નથી કરતા. આપણા પરિણામ ઉપર વિચાર કરો ને, આપણા પરિણામમાં શું લાભ થાય છે? આપણી ભાવના પ્રમાણે આપણે સમર્પણ કરવું છે. પછી ચડસા ચડશે શું કરવા? તમે બોલો એના કરતાં મારે વધારે બોલવાનું, એના કરતાં હું વધારે બોલું, તો પરિણામ બગડે છે. તમે એક બાજુથી પૈસા વધારે આપો છો, પરિણામ બગાડીને આપો છો, એનો કાંઈ અર્થ નથી. જે કોઈ પરંપરા હોય જ્યાં દોષ ઓછો થાય ને ગુણ વધારે થાય, આ તો માર્ગ નિર્દોષતાનો છે, પરિપૂર્ણ નિર્દોષતાનો માર્ગ છે, પૂર્ણ શુદ્ધિનો માર્ગ છે. જેટલી અશુદ્ધિ મટે, દોષ મટે, એ સાધન અંગીકાર કરી લેવા જોઈએ. કોઈ પણ જાતના આગ્રહ વિના, પૂર્વ આગ્રહ વિના, મિથ્યા આગ્રહ વિના એ કરી લેવી જોઈએ. વિદ્વાનો બધા જુદી જુદી રીતે કરે, પણ એને આ તેર માં આ વાત ગણાવી દીધી એટલે તમને કહું છું. ઉત્તમચંદજી તો મૂળ દિગંબર છે, શિવની ના છે. એમાં શું છે? પણ એનું મૂળ તો શું છે, એ શું કે છે એના પર જોવાનું. કારણ કે એને અભ્યાસ કર્યો હશે, વિદ્વાન છે, પંડિત છે, કઈક એને વાંચ્યું હશે, તેર નું તેર વાત વાંચી હશે તો કરી હશે કઈક. અચ્છા, તો સમાજમાં તો બે મત ઉભા થાય, એક જ ઈસ્યુ ઉભો થાય, તુંડે તુંડે ચતુર્ભિન્ન આખો સમાજ કદી એક ઈસ્યુ ઉપર બધા એકમત થાય એવું તો બને નહીં. પરિણામનો વિચાર તો દરેકે પોતપોતાનો કરવાનો છે. બીજા શું માને છે ને બીજાનો શું મત છે એ નથી. આપણા પરિણામમાં આપણે ન્યાય પકડી શકીએ કે નથી પકડી શકતા, ગુણદોષના વિષયમાં આપણી સમજણ છે કે નહીં, આટલું વિચારવાનું છે. આપણા હિત માટે આપણી સમજણ કામમાં આવશે, આપણા હિત હિત માટે બીજાની સમજણ કામમાં નહીં આવે. આ સીધી વાત છે. રસ્તો કાઢવો એ સીધી વાત છે. બરાબર. એટલે તો પરીક્ષા કરવાની વાત કરે છે. શું જૈના ભાષો ની સુદેવ ગુરુ શાસ્ત્ર ભક્તિ નું મિથ્યાપણું. જો દેવ ક્યાં છે? સુદેવ, સુગુરુ ને સુશાસ્ત્ર છે, એની ભક્તિ પણ કરે છે, છતાં એ મિથ્યાપણું છે એની અંદર. જૈન છે એની વાત છે, દિગંબર છે એની વાત છે, આ બીજાની વાત નથી. એમ નથી કે શ્વેતાંબર ની ટીકા કરી છે, અન્યમત ની ટીકા કરી છે. નિષ્પક્ષ થઈને એમણે દિગંબર લોકો શું ભૂલ કરે છે એના માટે પણ મોટો અધિકાર આ લખ્યો છે. માટે એમણે પક્ષબુદ્ધિથી કાંઈ લખ્યું નથી. જે પોતાના દોષની વાત કરે, નિવેદન કરે, એ બીજાના દોષનો તો પક્ષ જ કરે. હમણાં કલકત્તામાં સત્સંગનો એ નવો દોષ શરૂ કર્યો છે. એક જણ કે મારા દોષ તમારે કહેવાના બધાએ, મારા ગુણની કોઈ વાત નહીં કરવાની, મારા દોષ તમે કયો ભાઈ? પછી કે તમે કયો, હવે તમે કયો, તમને શું લાગે છે, તમને શું લાગે, તમને શું લાગે છે? ઠીક, પોતે તો વિચાર કરે, પોતાના દોષ પોતાને ન દેખાય એને, શું બીજા દિવસે બીજા કે કાલથી મેં મારો વારો, હવે મારા દોષ તમારે બધાએ કહેવાના, એક એકને પકડી પકડીને સંકોચ ન કરવાનો કે તમે તમારી વાત કરશો ને તમને ખરાબ લાગશે, ખોટું લાગશે, વિચાર જ કરતા નહીં, અથવા એ દોષ દોષ દેખવાની તમારી દ્રષ્ટિ, એમાં પરીક્ષા તો કેનારની પણ થઈ જાય છે કે એને દોષ કઈ રીતે જોયા, શું કારણે જોયા છે, દોષ જોવામાં એની સરળતા છે કે અસરળતા છે. જેને દોષ પોતાના જાણવા છે એની તો પરમ સરળતા છે, પણ કેનારની સરળતાનો પણ એમની અંદર પરીક્ષા થઈ જાય છે. ગુણે ચાલુ કરી છે, છેલ્લે છેલ્લે ઠીક સારો સારો પ્રકાર લીધો છે. મેં કીધું ભાઈ અમે તો અહીંયા સત્સંગમાં એ સૂચના આપી હતી કે બધા ભેગા મળીને પોતાના દોષ પોતે નિવેદન કરવા અથવા બીજાને વિનંતી કરવી, પ્રાર્થના કરવી કે ભાઈ મારા દોષ તમે બતાવો. અમારે તો ત્યાં ન ચાલ્યું કીધું, અહીંયા તમે આપોઆપ આપણા કહેવાથી નહીં, આપોઆપ તમે શરૂ કર્યું તો બહુ સારી વાત કહેવાય, સારો વિચાર આવ્યો છે વગર કીધે. અરહંત દેવ છે, કેવી રીતે દેવની બાબતમાં શું વિચારે છે? અરિયંત દેવ છે, ઇન્દ્રાદી દ્વારા પૂજ્ય છે, મહાન મહાપુરુષો ઇન્દ્રો ચક્રવર્તીઓ એને પૂજે છે, અનેક અતિશય સહિત છે, 34 અતિશય તો મુખ્ય છે, બાકી અનેક અતિશય, કોઈ રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ કાંઈ બાકી હોતી નથી, બધું આવી ગયું, પૂરાપૂન છે. ક્ષુધાદિ દોષ રહી છે, આહાર આદિ કરતા નથી, બોલા શ્વેતામ્બરની માન્યતા નથી, દિગંબરનું ક્ષુધા તૃષા અઢાર દોષ રહી છે. શરીરની સુંદરતાને ધારણ કરે છે, સમચતુરસ સંસ્થાન હોય છે એટલે બધા અવયવ એમના નમણાને ઘાટીલા હોય છે. શરીરની સુંદરતાને ધારણ કરે છે, સ્ત્રી સંગમ આદિથી રહી છે, બીજા દેવોને તારે સ્ત્રી હોય છે એ પણ આમને નથી. દિવ્ય ધ્વનિ વડે ઉપદેશ આપે છે, ઉપદેશ આપવામાં પણ એમનો ધ્વનિ દિવ્ય ધ્વનિ ઓમકારનાથ છે. કેવળ જ્ઞાન વડે લોકાલોકને જાણે છે, તથા જેણે કામ ક્રોધાદિ વિકારોનો નાશ કર્યો છે. ઇત્યાદિ વિશેષણ કહે છે, શાસ્ત્રમાં આ બધા વિશેષણ છે તો એ મંજૂર રાખે છે, કહે છે. તેમાં કેટલાક વિશેષણ તો પૂદગળ આશ્રિત છે, કેટલાક વિશેષણ તો પૂદગળ આશ્રિત છે, અતિશય વગેરે છે એ તો શું, શરીર આદિ શરીર અને સંયોગના આશ્રિત છે એ તો બધા, તથા કેટલાક વિશેષણ જીવાશ્રિત પણ છે, જેમ કે કેવળ જ્ઞાન છે, કામ ક્રોધ આદિ નાશ કર્યો છે વગેરે. તેને ભિન્ન ભિન્ન ઓળખતો નથી, પૂદગળના સંયોગે દોષનો નાશ જે ગણાય એનો વિચાર કરતો નથી, આત્માના આશ્રય જે ગુણ છે અને દોષનો નાશ કર્યો છે એનો પણ વિચાર કરતો નથી. જો કેવું બે ભેદ પડ્યા, કેટલાક વિશેષણો તો પૂદગળાશ્રિત છે કે એની કંઈ બહુ મહિમા નથી એમ કે છે, જીવાશ્રિત છે એની મહિમા છે, શું તેને ભિન્ન ભિન્ન ઓળખતો નથી. જેમ કોઈ અસમાન જાતિય મનુષ્યાદિ પર્યાયોમાં ભિન્નતા ન જાણી મિથ્યા દ્રષ્ટિ ધારણ કરે છે, તેમ આ પણ અસમાન જાતિય અરંત પર્યાયમાં જીવ પૂદગળના વિશેષોને ભિન્ન ન જાણી મિથ્યા દ્રષ્ટિપણું ધારણ કરે છે. અસમાન જાતિય અરંત પર્યાય, શું એ સમાન જાતિ અને અસમાન જાતિય, અસમાન એટલે જીવની જાતિ અને પૂદગળની જાતિ બે અસમાન જાતિઓ છે. તો એને મનુષ્ય માણસ એટલે માણસ, મનુષ્ય માણસને શરીરવાળા બધા માણસ એમ ન હોય, એમાં શરીર મનુષ્યનું છે તે જુદી વાત છે, જીવની મનુષ્યની યોગ્યતા છે તે જુદી વાત છે. મનુષ્ય ગતિ એ ભાવનો વિષય છે, શરીર આદિ છે એ પૂદગળનો વિષય છે. તો મનુષ્યપણામાં જેમ અસમાન જાતિય પર્યાયને ઓળખતો નથી, તેમાં અરહંત દશામાં પણ એણે પૂદગળાશ્રિત ગુણ કેટલા, જીવાશ્રિત વાતો કેટલી, પુદ્ગળાશ્રિત વાત કેટલી કહી એને પણ એ ઓળખતો નથી. અને એ રીતે ભિન્ન ભિન્ન જે આમાં શું લીધું એમણે, જીવ અને અજીવનું ભિન્નપણું ન જાણે છો તે પહેલો મિથ્યા દ્રષ્ટિ જાણવો, પહેલી વાત એ લીધી. સ્થૂળ વાત છે, એક જડ છે એક ચૈતન્ય છે, બેનું ભિન્નપણું તમે ન જાણો. પછી દેવગુરુ શાસ્ત્ર હોય કે મનુષ્યાદી પર્યાય હોય, તો પહેલી જ વાત છે કે તમને જીવ જીવના ભિન્નપણાનું જ્ઞાન નથી, માટે તમે મિથ્યા દ્રષ્ટિ છો એ વાત નિસંશયપણે નિશંકપણે સાબિત થઈ જાય છે. વિજ્ઞાનથી નો દ્રષ્ટિકોણ અપનાવ્યો, માને છે શાસ્ત્ર પ્રમાણે અરિહંતના સ્વરૂપને, પણ એમાં જીવ જીવનું ભિન્નપણું જાણ્યું કે ન જાણ્યું એમ કે છે કે એમને માકે રાખો છો. તમે કીધું બધું તમે સચ્ચમ એમ ન ચાલે, તમારો વિચાર શું છે એમ કે છે. જીવ જીવની ભિન્નતા જણાય છે આમાં કાંઈ, તો એ મિથ્યા દ્રષ્ટિપણું ધારણ અવશ્ય મિથ્યા દ્રષ્ટિપણું ધારણ કરે છે. વળી જે બાહ્ય વિશેષણો છે તેને તો તેઓ તેને તો જાણી તેનાથી અરંત દેવનું માનપણું વિશેષ માને છે. ભાઈ ઇન્દ્ર પૂજે છે, ચક્રવર્તી પૂજે છે, અતિશય છે. અને જે જીવના વિશેષણો છે તેને યથાવત ન જાણતા એ વડે અરણદેવનું માનપણું આજ્ઞા અનુસાર માને છે. કેવળ જ્ઞાનનું સ્વરૂપ કેવું હોય, શું કામ ક્રોધાદી ગયા હોય તો વિતરાગપણું કેવું હોય એ તો જાણતા નથી, એને ઓળખતા નથી. માત્ર આજ્ઞા અનુસાર, શાસ્ત્ર આજ્ઞા અનુસાર માને છે, અથવા એનું સ્વરૂપ નહીં જાણવાથી અન્યથા કલ્પના પણ કરે છે. જો જીવના યથાવત વિશેષો જાણે તો મિથ્યા દ્રષ્ટિ રહે નહીં. જીવનું સ્વરૂપ જાણે, જીવના વિશેષણો વિશેષતાઓ જાણે તો એ સમ્યક દ્રષ્ટિ થઈ શકે. એમને આજ્ઞા અનુસાર માને તો એ માન્યતા સાચી નથી. મિથ્યાપણું એટલે અરિહંત દેવની પહેલા વાત લીધી છે કે જૈન શાસ્ત્ર પ્રમાણે માન્યું, પણ એમાં જીવના લક્ષણ શું, જીવના વિશેષતાઓ શું, જીવની ભિન્નતા કેવી રીતે આમાં, એ તો કઈ વિચાર્યું નહીં. 34 અતિશયને માન્યા, દિવ્ય ધ્વનિને માની, પણ એ પુદ્ગળાશ્રિત છે. કેવળ જ્ઞાન અને કામ ક્રોધાદિ વિકાર જેવા એ તો જીવાશ્રિત છે. એ બેનું ભિન્નપણું જાણીને એના સ્વરૂપને તો કેવળ જ્ઞાનના સ્વરૂપને ઓળખતા નથી, વિતરાગતાના સ્વરૂપને ઓળખતા નથી. તો પછી એ માને છે તો પણ એ મિથ્યા દ્રષ્ટિ જ રહે છે, એ માન્યતા સાચી નથી એમ લેવું છે. વિશેષ લઈશું.